તારીખ 5/4/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 331 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 258
વચનામૃતમાં આવે છે કે સમ્યક દ્રષ્ટિને રાગ રહે છે પણ રાગનો રસ નીતરી જાય છે, તો તેનો આશય સમજાવશો? સમાધાન: સમ્યક દ્રષ્ટિને અસ્થિરતાનો રાગ ઊભો છે, પણ રાગ ઉપર પ્રીતિ નથી. શું કહે છે? સ્વરૂપમાં સ્થિરતા નથી, ઉપયોગ બહાર નીકળી જાય છે. સ્વરૂપમાં સ્થિર રહી શકે એટલો પુરુષાર્થ નથી, અને રાગની ઉત્પત્તિ થાય છે, પણ એમાં આકુરતા વેદાય છે, એ દુઃખભાવ છે, એટલે એ રાગ રૂચતો નથી, રાગ ઉપર પ્રીતિ થતી નથી. પોતાની સ્વરૂપ શાંતિ પણ વિદાય છે, જેટલી પરિણતિ બંધાણી છે એટલી સ્વરૂપ શાંતિ વિદાય છે. સ્વરૂપ શાંતિ અને રાગની અશાંતિ બે એક સાથે એક એક સમયની અંદર એક એક જ વખતે અનુભવ ગોચર થાય છે. મિથ્યાત્વ અવસ્થામાં એ સ્વરૂપ શાંતિનો અનુભવ નહીં હોવાથી કસાયની મંદતારૂપ રાગ છે એની પ્રીતિ કરે છે, જીવ એની રુચિ કરે છે, એ અજાણપણાને લઈને અજ્ઞાનપણાને લઈને કરે છે, અને એ દોષ અનંતાનો બંધીનો થાય છે. રાગનો રાગ, રાગની પ્રીતિ. પણ જ્ઞાનીને એ પ્રત્યક્ષ આકુલતારૂપ હોવાથી એની પ્રીતિ નથી. થઈ જાય છે, કરવો છે ને થઈ જાય છે એમ નથી, પણ થઈ જાય છે. અજ્ઞાન અવસ્થામાં કરવો છે ને થાય છે એવો પ્રકાર છે એમ અભિપ્રાયમાં પ્રીતિ નહીં હોવાથી મોટો ફેર છે, અથવા વિરુદ્ધ અભિપ્રાય છે. આ રાગ આદરણીય નથી. આ રાગ એટલે ચાલતો જે રાગ છે એ કોઈ આદરણીય એટલે આદરવા લાયક નથી, કરવા લાયક નથી. તે મારું સ્વરૂપ નથી અને એવું મારું સ્વરૂપ પણ નથી. સ્વરૂપ તો જ્ઞાન સ્વભાવી પોતે છે, એ સ્પષ્ટ જ્ઞાનમાં અનુભવ ગોચર છે. એટલે રાગ છે એ પરતત્વ છે, રોગ છે એમ જાણે છે. તે મારું સ્વરૂપ નથી, હું તો વિતરાગ સ્વરૂપ છું એવું જ્ઞાનીને ભાન હોવાથી રાગનો રસ નીતરી ગયો છે. હું પૂર્ણ વિતરાગ સ્વરૂપ છું. વિતરાગ સ્વરૂપ છું એટલે પૂરેપૂરું પૂર્ણ વિતરાગ સ્વરૂપ એ મારું સ્વરૂપ છે, અને એના ભાનમાં રાગ છે એ તીવ્ર રસવાળો થઈ શકતો નથી. પોતાના વિતરાગી સ્વરૂપના ભાનમાં રાગ છે એ આધાર વિનાનો થઈ જતો હોવાથી, નિરાધાર થતો હોવાથી એનો રસ તીવ્ર થતો નથી. એકત્વપણું નથી. એકત્વપણું થાય એટલો રસ નથી, એવો પ્રકાર નથી. એવો પ્રકાર નથી કે એકત્વપણું થાય. એટલે એ તો કહે છે, એટલે કે તેને એકત્વ બુદ્ધિ, સ્વામિત્વ બુદ્ધિ તૂટી ગઈ છે. રોગને કોણ સારો જાણે, રોગને કોઈ સારો જાણે? એના જેવું છે. રોગી ભલે દવા માગીને પીએ અથવા પોતાના હાથે લઈને પીએ, તેથી કાંઈ એને દવા પ્રિય છે એમ થોડું છે, એ પીવી પડે છે એટલે પીએ છે, એમ વાત છે. હા, સ્વામિત્વ બુદ્ધિ એટલે માલિકી બુદ્ધિ, પોતાપણું. એકત્વ બુદ્ધિ, સ્વામિત્વ બુદ્ધિ જ્ઞાનીને તૂટી ગઈ છે, કેમ કે બે વિરુદ્ધ ભાવોમાં, સ્વભાવોમાં પોતાપણું થઈ શકે નહીં. કરવું હોય તો પણ થઈ શકે નહીં. જ્યાં સુધી રાગમાં એકત્વ બુદ્ધિ હતી, સ્વામિત્વ બુદ્ધિ હતી, ત્યાં સુધી સ્વરૂપમાં નહોતી થતી. સ્વરૂપમાં એકત્વ બુદ્ધિ થઈ, સ્વાનુભૂતિ થઈ, એટલે ત્યાં ન થઈ શકે, રાગમાં ન થઈ શકે, બેમાં એક સાથે ન થઈ શકે. કેમ કે અસ્તિત્વનો અનુભવ છે એમાં. કા જીવને રાગમાં અસ્તિત્વનો અનુભવ છે, હોવાપણાનો અનુભવ છે કે અહીંયા હું છું, કા એને પોતાના સ્વરૂપમાં અનુભવ છે કે હું અહીંયા છું એમ. સ્વરૂપમાં તો છે જ અસ્તિત્વ, અસ્તિત્વ ગુણ પણ ત્યાં જ છે, અસ્તિત્વ સ્વભાવ પણ ત્યાં જ છે. ત્યાં અસ્તિત્વ અનુભવાયું, ત્યાં અસ્તિત્વ સ્વભાવ છે, ત્યાં અસ્તિત્વનો અનુભવ થયો, તો પછી જ્યાં અસ્તિત્વ નથી ત્યાં અસ્તિત્વનો અનુભવ કેવી રીતે થાય કે ન થઈ શકે એમ. હા, અત્યારે તો અંતર્મુખ વખતે તો કાંઈ રાગ ઉત્પન્ન જ નથી, પછી રાગ રસનો સવાલ ક્યાં રહ્યો? રાગની બુદ્ધિપૂર્વકના રાગની તો ઉત્પત્તિ જ નથી ત્યાં તો. હા, જો અબુદ્ધિપૂર્વકનો ન હોય તો પૂર્ણ વિતરાગ થઈ જાય, અને પૂર્ણ વિતરાગ થાય તો પછી વિકલ્પમાં આવવાનો, રાગમાં આવવાનો સવાલ ઊભો થતો નથી. પણ ક્ષણ માત્રમાં બહાર આવી જાય છે એ જ બતાવે છે કે રાગનો સદભાવ ત્યાં હતો અને પૂર્ણ વિતરાગતા નહોતી થઈ. વિતરાગતા ઉત્પન્ન થઈ હતી પણ પૂર્ણ વિતરાગતા ઉત્પન્ન નહોતી થઈ, એનો સાબિતી છે, પુરાવો છે. રાગથી અત્યંત જુદી પરિણતિ રહે છે. રાગથી જ્ઞાનની, જ્ઞાન સ્વભાવી આત્મ પરિણતિ, ચૈતન્ય પરિણતિ, જેને જ્ઞાન ધારા કહે છે, એ અત્યંત જુદી રહે છે. બેની દિશા પણ જુદી છે. એ અંતર્મુખ પરિણતિ છે, રાગ છે એની દિશા પરતરફ છે, બાહ્ય બાજુ છે. જ્ઞાનીને રાગ ઊભો છે તો પણ રાગનો રાગ નથી. રાગ છે, રાગનો હોય તો એ પર્યંત વિતરાગ થઈ જાય, પણ રાગ છે પણ રાગનો રાગ નથી. એટલે પહેલાં રાગની રુચિ, રાગનો રસ, રાગનો રાગ મટે છે, પછી રાગ મટે છે, એમ ક્રમ પડે છે. રાગ કા રાગ હોતા હૈ, યે રાગ અચ્છા હૈ, કરને લાયક હૈ, એસા. આમાં તો શું છે, રાગને તો મેનેજ કરવો પણ નથી, બીજી બહારની વ્યવસ્થા ઉદય આવી પડે એમાં મેનેજ કરવાનો સવાલ ઊભો થાય છે. રાગ તો આવી જાય છે, ઉદય અનુસાર રાગ આવી જાય છે, પુરુષાર્થ ત્યાં ભિન્ન ભિન્ન રહેવાનો પુરુષાર્થ છે, એ આવે છે પણ એ મારું સ્વરૂપ નથી અને એ બિલકુલ કરવા લાયક નથી. જે બહારના કામ છે એની વ્યવસ્થા વિચારે, એ માલિક થઈને ન વિચારે પણ મેનેજર થઈને વિચારે, એટલી વાત છે. પણ રાગ તો બિલકુલ કરવો નથી. અભિપ્રાયમાં તો રાગનો એક કણ પણ આદરણીય નથી. હા, રાગમાં જે પોતાપણું છે એ એકત્વ બુદ્ધિએ થાય છે અને એ જ પરિભ્રમણનું અને સંસારનું કારણ છે. એ ત્યાં પરિભ્રમણ અને દેખાય તો પાતળું પડી જાય, એકત્વ બુદ્ધિ પાતળી પડી જાય. જ્ઞાનીને રાગ ઊભો છે તો પણ રાગનો રાગ નથી. એટલે રાગ રાખવા યોગ્ય નથી, રાગ કરવા યોગ્ય નથી, રાગ આદરવા યોગ્ય નથી, કોઈ પણ પ્રકારનો રાગ. જ્ઞાન દિશામાં ઉસકે પહેલે પ્રયત્ન કરતે હૈ, મુમુક્ષુ મેં પ્રયત્ન કરતે હૈ, ઓર પ્રયત્ન સફળ હોતા હૈ તો જ્ઞાન દશા હોતી. રાગ રાખવા યોગ્ય નથી, રાગ મારું સ્વરૂપ નથી, એવી જ્ઞાયક દશા પ્રતિક્ષણ જ્ઞાનીને ક્ષણે ક્ષણે વર્તે છે. સહજ અને ધારાવાહીપણે, સહજ અને ધારાવાહીપણે વર્તે છે. એમ કોઈ ચીજ વેચી નાખે, મકાન આપણું જો વેચી નાખ્યું, પછી ત્યાંથી નીકળ્યું ત્યારે બતાવે, જુઓ આપણું મકાન અહીંયા પડે, પેલા ઘણા વર્ષ રહ્યા છે, જિંદગી લગભગ અહીંયા કાઢી, આ આપણું મકાન. શું કહે ભાષામાં? શું કહે? આપણું મકાન. જ્ઞાનમાં શું છે? આપણું નથી. એમ જ્ઞાની એમ કે આ મારું શરીર છે, મને તાવ આવ્યો છે, ઠીક. જ્ઞાનમાં એમ નથી, શરીર મારું નથી ને મને તાવ આવ્યો નથી, એમ છે. એમ બોલવાની ભાષા પ્રમાણે જ ભાવ, એવું કાંઈ નથી. અંદર મકાન વેચી નાખ્યું છે એનું ભાન છે, એટલે મારું કહેશે ત્યારે ખબર છે કે આ તો સમજાવવા માટે મારું કહું છું, ખરેખર તો આપણે કાંઈ લેવા દેવા નથી. અને એ વેચી નાખ્યાનું ભાન કાંઈ ભૂલાઈ ન જાય, ભૂસાઈ ન જાય. એ મકાનને ગમે એટલું સાચવું હોય, જાળવું હોય, મેન્ટેનન્સ કર્યું હોય, અને જિંદગી ત્યાં કાઢી હોય અને પોતાપણું કરીને રાખ્યું હોય, હા મારું ઘર આવ્યું, વેચે નહીં કે પછી ખલાસ, ભાન થઈ ગયું હવે મારું નથી, પારકું થઈ ગયું, એ પારકું થઈ ગયું. એમ રાગ અને કુટુંબ પરિવાર આરંભ પરિગ્રહ બધામાં પોતાપણું કરેલું, જ્ઞાન થયા પછી ભાન થયું કે ત્યાં ખરેખર ક્યાંય હું નથી, હું છું નહીં પછી શું. એક જ સેકન્ડ, જેવું દસ્તાવેજમાં સહી કરી અને ચેક લઈ લીધો, વાત પૂરી થઈ ગઈ. પાછો એમ કે કે ભાઈ અમારું બીજા મકાનમાં તૈયાર થવામાં વાર લાગશે, 6 મહિના મોડું ખાલી કરશો, તમારે ભાડું લેવું હોય તો ભાડું લેજો, કેમ કે અમે બીજે જઈએ તો ભાડું તો ખર્ચવું જ પડે ને, પૈસા લઈ લીધા છે તમે. બોલો સજ્જન માણસ, મારે કાંઈ ભાડાની જરૂર નથી, તમે તમારે 6 મહિના, હું 8 મહિના રહ્યો ને, હા મારે કાંઈ ઉતાવળ નથી, મારે કાંઈ જલ્દી હમણાં આવવાનું કોઈ કારણ નથી. એ 6 મહિના રહીએ, પહેલાં રહેતો તો નહીં, છેલ્લા 6 મહિના પણ રહ્યો, હવે ભાવમાં કેટલો ફેર છે એ સમજો. હા, હજી એ જ પ્રમાણે બધું ગોઠવાયેલું છે, પોતાની અનુકૂળતા તે નાની મોટી ચીજ બધું એમને જ છે ને. ભાવ ફરી ગયો છે, આપણું આ નથી, આ આપણું નથી, ભાવ એ ભાવ વર્તે છે, સતત વર્તે છે કે ક્યારેક ભૂલી જાય, સતત વર્તે છે. ખાલી નથી કર્યું તોય તે મારું નથી, એ જ પરિણતિ થઈ ગઈ છે, પરિણતિ આખી પલટો મારી જાય છે. એમ સ્વરૂપ નિશ્ચયથી ફેરફાર થઈ જાય છે, અનુભવમાં તો એ ગાઢ પરિણતિ થઈ જાય છે, પોતાપણાનો નિર્ણય બદલાઈ જાય છે. કેમ કે સ્પષ્ટ અનુભવાંશે સ્વરૂપને પોતાપણે જ્ઞાનમાં જોયું, પોતાનું અસ્તિત્વ અનુભવાંશે ગ્રહણ કર્યું, વેદન અંશે ગ્રહણ કર્યું, વેદનના આધારે અસ્તિત્વ ગ્રહણ કરી લીધું. એ અસ્તિત્વ ગ્રહણ થયું પછી જ્યાં અસ્તિત્વ નથી ત્યાં અસ્તિત્વ ગ્રહણ કેવી રીતે થાય કે ન થાય, અહીંયા છોડ તો નથી માટે નથી છૂટતો. જો પોતાપણું કરે છે તો પોતે બીજો કોઈ કરે છે, તો એ વખતે કેમ ચેતતો નથી કે આ મારા પરિભ્રમણનું કારણ છે. દીવો લઈને ક્યાં કૂવામાં પડું, જેને ખબર નથી સમજ્યો નથી એ વાત કાન ઉપર આવી નથી, સમજણની ભૂમિકા ઉપર આવી નથી, એ તો બિચારા પરિણમે છે પોતાપણે. પણ જેને ખબર પડી કે આ તો બહુ મોટો અપરાધ છે, પરિભ્રમણનું કારણ છે, સ્પષ્ટપણે મારી હયાતી ત્યાં હું અનુભવી શકું એવું છે નહીં, છતાં હું મારા પણ ભ્રાંતિથી કરું છું, કેવળ કલ્પનાથી કરું છું, કેવળ ભ્રાંતિથી કરું છું, બહુ સ્પષ્ટ વાત છે. આ ચીજ મારી એમ લાગે લાગે ને જેના ઘરમાં હોય એને, હવે મંથન તો કરે કે આમાં હું ક્યાં છું, આ તૂટી ફૂટી જાય તો હું તૂટી ફૂટી જતો નથી, આ ચોરાઈ જાય તો હું ચોરાઈ જતો નથી, હું અહીંયા નહીં આવી જાઉં છું, આમાં હું આવ્યો ક્યાં, આમાં ક્યાં મારો આત્મા ક્યાં, હું ક્યાં દેખાઉ છું, ખાલી મારી કલ્પના કરી કે આ મારું, ખાલી કલ્પના કરી અને કેવી કેવી કલ્પના કરી. આ એક દુકાનની અંદર ચીજ હતી, પહેલાં તો દુકાનમાં હતી ને, પછી 200-500 રૂપિયા જે કાંઈ એની કિંમત છે એ ખર્ચી, એ ખર્ચી એટલે મારી થઈ ગઈ, જો હવે મારી કે બીજું કાંઈ, એ મારા પણ ચાલુ એનું, એને જે પેલા નોટું આપી હતી એમાં મારા પણ હતો, એ આપી દીધી ને આ લીધી, બદલી કરી 200-400 રૂપિયાની નોટની બદલી કરી, ઓલામાં મારા પણ મૂકીને આમાં કર્યું, ટ્રાન્સફર કર્યું, મારા પણ ટ્રાન્સફર કર્યું, મારા પણ મૂક્યું નહીં. કેવી રીતે કરે છે જુઓ તો ખરા, ક્યાંથી આવ્યો હોય, પોતે ક્યાંથી આવ્યો ત્યાં, સ્પષ્ટ ભિન્ન છે, ભિન્ન ક્ષેત્રથી ભિન્ન છે, ભિન્ન ક્ષેત્રે ભિન્ન છે. કોઈ પણ જીવ કેવી કલ્પના કરે છે? કુટુંબમાં બાળકનો જન્મ થાય છે, એ પહેલાની ક્ષણે એ જીવ ક્યાં હતો એ ખબર નથી, કેવો હતો એ ખબર નથી, એની યારે દુશ્મની હતી કે મિત્રતા હતી એ ખબર નથી. હે, આવે છે ને એક સો, જેનું મોઢું જોવું નથી એને વાલો કરીને એ બાળકને રાખે, જેનું મોઢું જોવું નહોતું એને એને છાતી લગાડે, એને વાલો કરીને રાખે, ખૂબ ખૂબ મીઠાશ લે, ખૂબ મીઠાશ લે. હે, હા, મૂકે નહીં, મૂકવું ગમે નહીં, કેવી ભ્રાંતિ થાય છે. ત્યાં ચેતી જવું જોઈએ, જ્યાં મારા પણ કરી રહ્યો છે ત્યાં જ ચેતી જવું જોઈએ. આનું નુકસાન કેટલું, આ ભ્રાંતિનું નુકસાન કેટલું, કે અનંત દુઃખ, કેટલું અનંત દુઃખ છે. એ ખાવાની ચીજ ઉગાડી રહી ગયો એ ઘરમાં, રસોડામાં, અને દેઢ ગુરોળી ફરતી હોય તો પેલું ઉગાડું રહી ગયું દૂધ પાકનું, પછી કોઈ અખતરોય કરે છે કે ભાઈ એકાદ જણ ખાઈ લ્યો આપણે, જો એને કાંઈ ન થાય બધાય ખાવું, કોઈ અખતરો કરે છે? ત્યાં તો એમ કે ઝેરના પારખા ન કરાય. હવે દૂધમાં તો કઈ કલર ફેર થયો નથી, એવું ને એવું દૂધ દેખાય છે, એમ હોય ને તોય ન પીએ. એની અંદર ઝેર ભર્યું છે કે નથી ભર્યું એ ખબર નથી, ઢેર ગુરોળી ઝેરી છે કે વગર ઝેરી છે એ ખબર નથી. હે, પણ શંકા પડી નાખી દો ભાઈ, એને રસ્તા ઉપર ગટરમાં એને નાખી દો. અને અહીંયા ઝેર પીએ છે, ઘૂંટડે ઘૂંટડે ઝેર પીએ છે કે આ બાળક મારું, આ દીકરા દીકરી મારા, આ ઘર મારું, આ સંપત્તિ મારી, આ આબરુ મારી, આ કપડા મારા, આ દાગીના મારા, આ ફલાણું મારું, શરીર મારું, ઘૂંટડે ઘૂંટડે સતત પીએ પાછું, અને પીતા ધરાય નહીં પાછો. જો કેવી હાલત છે, આનું નામ અજ્ઞાન, બીજું કાંઈ નથી. પોતે પોતાને નુકસાન કરતો જાય ને રાજી થતો જાય, નુકસાન કરતો જાય ને રાજી થતો જાય, એનું નામ અજ્ઞાન. એવી જ્ઞાયક દશા ક્ષણે ક્ષણે વર્તે છે, રાગનો રસ ઉતરી ગયો છે જ્ઞાનીને, રાગનો રસ ઉતરી ગયો છે, પણ અસ્થિરતાને લઈને તેમાં જોડાય છે, અસ્થિરતાને લઈને જોડાય છે, પરંતુ લુખ્ખા ભાવે જોડાય છે. સજા ભોગવવાની વાત છે. તો કેદીને જેલમાં કેટલી મજા હોય, સારી ક્વોલિટીની જેલમાં લઈ જાય લે, એને એને રાજી થઈ જાય કે જેલ છે આખરમાં, જેલ છે. પરંતુ લુખા ભાવે જોડાય છે, ભેદજ્ઞાનની પરિણતિ પ્રગટ થઈ હોવાથી, અથવા ભેદજ્ઞાન ધારાવાહીપણે વર્તતું હોવાથી ન્યારા ભાવે જોડાય છે. પછી ગમે એટલા પુરાણોની અંદર દ્રષ્ટાંત આવે, પણ એ ન્યારાપણું, એ ન્યારાપણું ગ્રીય છે, એમાં ફેર પડતો નથી. કેમ કે અંદર ભેદજ્ઞાન ચાલુ છે, જુદાપણાનું જ્ઞાન ચાલુ છે. આખો બંધ અધિકારમાં એ વિષય લીધો છે. બંધ શેને છે? રાગ રસને લીધે બંધ છે. રાગોદગાર મહારસે, રાગના મહારસથી બંધાય છે. બંધનનું કારણ એક જ છે, રાગ રસ. એ રસ તોડ્યો છે એટલે એ પ્રકારનું બંધ જ્ઞાનીને નથી કે જે અનંત સંસારનું કારણ થાય. બસ એ બંધ તત્વ એને કહ્યું છે. રાગ રસને પરમાર્થે બંધ તત્વ કહેવામાં આવ્યું છે. કેમ કે રસથી જીવ પ્રતિબદ્ધપણાને પામે છે, અટકે છે. આધાર લીએ છે, અવલંબન લીએ છે એટલે ત્યાં બંધાય છે. ભાવે ભાવે બંધાય છે એટલે દ્રવ્ય બંધ થાય છે. જેને પોતાનું અવલંબન લીધું, નિજ સ્વરૂપનું અવલંબન લીધું, તો એ જે અસ્થિરતાને લઈને છટકીને રાગનો અંશ ગયો એમાં અવલંબન નથી. એનું અવલંબન પોતાપણે અવલંબન ત્યાં થતું નથી. અહીંયા પોતાપણે અવલંબન છે એટલે ત્યાં પોતાપણે અવલંબન થતું નથી. બસ એટલે જીવ પ્રતિબદ્ધતાને પામતો નથી. ત્રણસો ને એકત્રીસ છે,
332.
શ્રદ્ધા પૂરેપૂરી આત્મામાં છે, ઉપયોગ બહાર જાય છે, પણ જ્ઞાનની પરિણતિ બહાર નથી જતી. એમ અસ્થિરતાને લઈને રાગ બહાર પ્રવર્તે છે, પણ જે વિતરાગતા ઉત્પન્ન થઈ અંદર પ્રવર્તે છે. એવી રીતે જેટલો રાગ બહાર જાય છે એટલી આકુલતાને દુઃખ થાય છે, પણ અંદર સુખની પરિણતિ પણ અંદર ચાલુ છે. અનંત ગુણની પરિણતિ સમ્યત્વ સાથે ચાલુ છે, શ્રદ્ધાની સાથે. એટલે એ પરિણતિ છે, એ આત્મ પરિણતિ છે. એમાં અનંતે અનંત ગુણ યથાસંભવ શુદ્ધ થઈને પરિણમે છે. એ પરિણતિ ચાલુ છે અને એ મુખ્ય પરિણતિ છે. ઉપયોગ બહાર જાય છે એ ગૌણ પરિણતિ છે, અને અંદર જે પરિણતિ છે એ મુખ્ય પરિણતિ છે. હા, એ મુખ્ય પરિણતિ છે. એ પરિણતિ વર્ધમાન થતી જાય છે અને બહારના પરિણામો ઘસાતા ઘસાતા નાશ પામે છે. એમ છે, કેમ કે લુખા છે ત્યાં. અહીંયા રસ છે ને ત્યાં નિરસપણું છે. અંદરના પરિણામમાં રસ છે ને બહારના પરિણામમાં નિરસપણું છે. અંદરમાં આત્માનો આધાર છે અનંત શક્તિના ધણીનો, બહારમાં નિરાધાર છે. એટલે મૂળિયા કપાઈ ગયા છે, ઝાડનો મૂળિયા કપાઈ ગયા છે. એ પાંદડા કેટલો ટાઈમ લીલા રહેશે એ શું કહી જવાના છે? પોષણ નથી એને. જે પહેલાં એને પોષણ મળતું હતું રસ રુચિથી, એ પોષણ મળતું નથી. એ પરિસ્થિતિ આખી પલટાઈ ગયેલી છે. એટલે ત્યાંથી ખસતો 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 સાવ ખસી જાય છે. હા, એટલે ઉપરના પુરુષાર્થના હિસાબે એમ છે. પણ જેટલું મિથ્યા દ્રષ્ટિને આસક્તિ છે એ પ્રકારની એ જાતની આસક્તિ નથી. બાકી તો આસક્તિ છે, ચારિત્ર મોહની આસક્તિ છે.
અસ્થિરતા શબ્દ ન વપરાય ને સર,
કેમ અસ્થિરતા તો છે જ ને છઠ્ઠા એમાં શું છે કે જે સાતમા ગુણ સ્થાને સ્થિરતા છે અને છઠ્ઠા ગુણ સ્થાને અસ્થિરતા છે ત્યારે પંચમાવૃતની પ્રવૃત્તિમાં આવે છે. સમિતિ ગુપ્તિ 28 મૂળ ગુણની પ્રવૃત્તિના જે વિકલ્પ છે એ અસ્થિરતાને લઈને છે. વ્યવહાર ચારિત્ર એ કહેવાય છે પણ અધ્યાત્મના પ્રકરણમાં તેને અચારિત્ર કહેવાય છે. શું કહેવાય છે? અચારિત્ર કહેવાય છે. વિતરાગતા જેટલી વિતરાગતા અને જેટલી સ્વરૂપ સ્થિરતાને લીનતા એટલું જ ચારિત્ર છે. પંચ મહાવ્રત આદિ તો અચારિત્રના ભાવ છે. ચારિત્રના પરિણામ તો વ્યવહારથી બોલાય છે, પરમાર્થે તો અચારિત્રના ભાવ છે. પણ હવે જે વાત દિગંબર સંપ્રદાયમાં છે એ દિગંબરોને દિગંબરોના પંડિતોને ખબર નથી. કેટલા ખરે ચર્ચા થાય ત્યારે ખ્યાલ આવે. રૂપચંદજી અમદાવાદમાં કહેતા હોયા હતા, આપણે બેઠા હતા થોડી વાર કટારિયા. એ ચારિત્ર છે કે સંયમ લીધો એ ચારિત્ર છે. ભાઈ સંયમના જે વિકલ્પ છે એ ચારિત્ર નથી, અચારિત્ર છે. હા, સમ્યક દર્શન સહિત હોય એને મિથ્યા ચારિત્ર ન કહેવાય. એના રાગને મિથ્યા ચારિત્ર ન કહેવાય. એના ઉપયોગ બહાર જાય અને દુનિયાના કાર્યોમાં જોડાય એને મિથ્યા જ્ઞાન ન કહેવાય, એને અજ્ઞાન ન કહેવાય. પણ એ કંઈ મોક્ષનું સાધક નથી. એ જ્ઞાન મોક્ષનું સાધક નથી. એ ઉપયોગ શાસ્ત્રમાં જાય તો મોક્ષનું સાધક નથી, બાધક છે. જેટલો બહાર ગયો એટલો બાધક છે એમ. પણ જાત ફેર થઈ જાય છે, એટલું સમજવાનું છે. પરિણામ કેમ રહે છે એ પછી ધ્યાન રાખવા. આખરમાં તો જો મારી નથી એવી સ્થિરતા રહેતી હોય તો હું તો છોડીને જ નીકળ્યા છે ને. મુનિરાજને સ્થિરતા આવી તો જગ કો દે દી જગ કી નિધિયા, રાજા મહારાજા ચક્રવર્તીઓ છોડીને નીકળે ચાલી નીકળ્યા કે નહીં, તીર્થંકરો છોડીને ચાલી નીકળ્યા કે નહીં. કેમકે મારી નથી એ વાતની સ્થિરતા આવી ગઈ. સ્થિરતા ન આવે ને અસ્થિરતા હોય ત્યાં સુધી પરિણામની શક્તિ જોઈને વિવેક કરવો. એમને ભાવુકતામાં આવી જાય કે આ મૂક્યું તો વળી પાછા પરિણામ બગડશે. અને મારી નથી માટે મેં આપી દીધી એ વાત ક્યાં રહી? જો મારી નથી તો આપી દીધી એ વાતે ક્યાં રહી? વસ્તુ તો વસ્તુમાં છે, મારો માલિકી ભાવ નથી વર્તતો. પણ અસ્થિરતા છે તો સાવ ભાવ ઉપયોગ જાતો નથી અને અસ્થિરતાનું મારા પણ થતું નથી એમ નથી. પોતાના યોગ્યતા જોઈને વિવેક કરે, નહીંતર પાછી બીજી ગડબડ ઊભી થશે. એટલે હા છે ને ચારિત્ર મોહ છે અને એટલા માટે એની પદ્ધતિ છે કામ કરવાની. બાકી તો ત્યાગી તો અન્ય મતમાં થઈ જાય છે ને જૈન મતમાં થઈ જાય છે વગર સમજે. એથી કઈ આત્મકલ્યાણ નથી થઈ જતું. ત્યાગી તો બધા સમુદાયમાં છે. જો ત્યાગથી જ આત્મકલ્યાણ થઈ જતું હોત તો આ જીવે અનંત વાર ત્યાગ કર્યો છે જેમ દીક્ષા પાડી છે એમ નથી. ભગવાન જે માર્ગે ચાલ્યા, તીર્થંકર આદિ મહાત્માઓ, એ માર્ગે ચાલવાનું છે, એ વિધિએ ચાલવાનું છે, એ રીતે કામ કરવાનું છે. મુમુક્ષુની ભૂમિકામાં પહેલા અભિપ્રાય તોડે. અભિપ્રાય પલટતા સહજ દશા આવીને ઊભી રહેશે, પછી સહજ પુરુષાર્થે આગળ વધે એમ છે. અને મનોબળ હોય ને એકવાર નો પરિણામ બગડે તોય કંઈ આત્મકલ્યાણ નથી થઈ જતું. મોટા ભાગે તો જીવો પરિણામ બગડી જાય છે, કેમ કે યોગ્યતા હોતી જ નથી. પણ કોઈ એવા મનોબળવાળા જીવ હોય તો તદભાવ એના પરિણામ આકુલતાવાળા ન થાય, મંદ કસાયવાળા રે, તીવ્ર કસાય ન થાય, તો તેથી કાંઈ આત્મકલ્યાણ નથી થઈ જતું. અહીંયા તો સમ્યક પ્રકારે, યથાર્થ પ્રકારે આત્મકલ્યાણ જે વિધિએ થાય એ વિધિ આત્મકલ્યાણ કરવાની વાત છે. અસંગ તત્વની દ્રષ્ટિ ન થાય અને ત્યાગ કર્યો હોય તો ત્યાગના ફળમાં જશે દેવલોકમાં, અને ત્યાં લપટાયા વગર રહેશે નહીં. કેમ કે તો ત્યાં તો આખા પરિણામ જ રાગની તીવ્રતાવાળા છે, તો એકદમ રાગનો એટલો જોરદાર પ્રભાવ હોય છે કે સમ્યક દ્રષ્ટિ પાંચમા ગુણસ્થાનમાં આવી શકતા નથી, સર્વાર સિદ્ધિમાં તે એટલો ત્યાં રાગનો પ્રભાવ છે, પરિણમનની અંદર ઊભો થઈ જાય છે. અસંતત્વની દ્રષ્ટિ હોય, મહામુનિ હોય, એ મુનિદશામાં આયુષ પૂરું થઈ ગયું હોય અને ઉપરના સ્વર્ગોમાં જાય, એ છઠ્ઠેથી ચોથે આવ્યા, ચોથેથી પાંચમે ત્યાં નહીં આવે, સાગરોપમના આયુષ સુધી ધર્મ ચર્ચા કરશે. ઉપરના દેવલોકમાં પછી દેવીઓ નથી, ખાવા પીવા નથી, ખાવા પીવાનો રંગરાગ નથી, અપસરાવો નથી ત્યાં. શું તોય તે ચોથું ગુણસ્થાનથી આગળ ન વધી શકે, તત્વ ચર્ચા કરે છે. નીચેના દેવલોકો દેવો અહીંયા તીર્થંકરના સમોસરણમાં આવે, શું ભગવાનનો સાક્ષાત ઉપદેશ સાંભળે, એ ક્ષેત્ર બદલીને આ ક્ષેત્રે આવે તો પાંચમું ન આવે, મનુષ્યલોકમાં આવે છે. શું મહાવિદ્ય ક્ષેત્ર આદિમાં જ્યાં તીર્થંકર વિચરતા હોય ત્યાં આવે, સાક્ષાત ઉપદેશ સાંભળે, એમાં પોતાની સમ્યક દ્રષ્ટિને યોગ્ય ઉપદેશ પણ આવે, મુનિદશાને યોગ્ય પણ ઉપદેશ આવે, પુરુષાર્થ ન પડે એટલો રાગનો પ્રવાહ ત્યાં ચાલે છે. એ આયુષ પૂરું ન થાય ત્યાં સુધી રાગ ચાલુ જ રહે છે. એટલે મુનિદશામાં એવો ઉપદેશ આપે છે ભગવાન. એ મુનિ શેને માટે દીક્ષા લીધી છે? કેવળ દેવા માટે લીધી છે, તે પ્રતિજ્ઞા કરી છે કે હવેથી હું શુદ્ધ ઉપયોગમાં જ રહીશ. કેમ બહાર જાય છે ઉપયોગ? અને આયુષ પર્યંતમાં કેવળ ન લીધું, દેવલોકમાં બળબળતા અંગારામાં શેકાવવું પડશે. સમ્યક દ્રષ્ટિને પણ એમ કે ત્યાં જેટલો રાગની તીવ્રતા છે, ભલે અંદર ભિન્ન પરિણતિ છે તોય રાગની તીવ્રતા છે, પાંચમો ગુણસ્થાન આવતું નથી, એ બળબળતો અંગારો છે. સમ્યક દ્રષ્ટિની બળબળતો અંગારો ભઠ્ઠી છે એમ કે છે, એવો ઉપદેશ આપે. આયુષ પૂરું થાય પહેલાં કરી લઈએ, કેવળ સાધી લઈએ, કેવળ જ્ઞાન સુધી ગયો જાય, નહીંતર ચોથે જવું પડશે. અને સાગરોપમના આયુષ સુધી વારો નહીં આવે. મોટું જંકશન સોગાનીજી કહેતા ને, એ તો જ્યાં શાસ્ત્રમાં વાંચ્યું કે ઓહો હો, 33 સાગર સુધી દેવલોકમાં રહેવું પડે, માથું અત્યારથી ભારે થઈ જાય છે મારું તો, એ વાત સાંભળીને માથું ભારે થઈ જાય છે. આપણે સાગર ઉપરની સ્થિતિમાં જવું નથી. મુનિદશામાં શુભ ઘણું વધી ગયું, સ્થિતિ લાંબી પડી જાય, અશુભ અશુભ રહ્યું નહીં, શું વધી ગયું, બહુ લાંબી સ્થિતિ પડે અઘાતી નહીં આયુષ ને. ભાયાગન્નાની ગ્રસ્ત હોય, વિષય કસાયને ગ્રસ્તીના પાપના પરિણામ હોય, શુભ એટલું હોય નહીં, લાંબી સ્થિતિ પડે નહીં અઘાતી નહીં, થોડાક પાછો દેવલોકમાંથી બહાર નીકળીને મનુષ્ય થઈને પુરુષાર્થ સાધી લે પાછો. અનંત કાળમાં આવું મહાન કાર્ય જીવે કર્યું નથી. સર્વોત્કૃષ્ટ અને સર્વોચ્ચ મહાન કાર્ય છે. એટલે આખા જગતના બધા જ પ્રકારના પ્રસંગો, કાર્યો, વસ્તુઓ બધું જ ગૌણ કરવાનું કારણ શું છે કે એની મહત્તા એટલી છે, એટલી એની મહત્તા છે, બધું જ ગૌણ થાય છે એની પાસે. અને મહાપુરુષોના ચારિત્રો એની સાક્ષી પૂરે છે. જો કેટલું ગૌણ કર્યું, બધું જ ગૌણ કર્યું. આત્મકાર્યને કેટલું મુખ્ય કરે છે. પ્રશ્ન તો છે જ્ઞાન દશાનો. બાહ્ય દ્રષ્ટિએ રાગ અને રાગના કાર્યો દેખાય તો પણ અંતરદૃષ્ટિથી જુએ તો એમને ભંડ પડેલા છે, તે પ્રકારના પુરુષાર્થ પૂર્વક વર્તે છે, એ પ્રકારનો પુરુષાર્થ એમણે કર્યો છે, એટલે એવો પુરુષાર્થ મુમુક્ષુ જીવે કરવા યોગ્ય છે એ એનો આશય છે. આશય સમજાવશો એમ લીધું છે. આશય તો એ છે કે મુમુક્ષુ એ એનું સ્વરૂપ જોઈને એ પુરુષાર્થમાં આવવું એવો આશય છે ત્યાં. એટલા માટે એ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. બાહ્ય દ્રષ્ટિથી ન જોવું ને અંતરદૃષ્ટિથી જોઈને પ્રેરણા મેળવવી એમ વાત છે. હજી વેદનાનો પુરુષાર્થ ન હોય, બીજો આગળનો પુરુષાર્થ ન હોય, અવલોકનનો પુરુષાર્થ ન હોય, અનાસક્તપણાનો પુરુષાર્થ ન હોય, ઉદાસીનતાનો, જ્ઞાનદશાનો પુરુષાર્થ કેટલો હશે ડિગ્રીમાં એ વિચારવું. પહેલે પગથિયે હજી પહેલો એકડો ઘૂંટતા અઘરું અઘરું લાગતું હોય, જ્ઞાન દશાએ પહોંચ્યા એને કેટલો પુરુષાર્થ કર્યો એ રીતે એ વિષયને સમજવો જોઈએ. એને સમજીને એનું બહુમાન આવવું જોઈએ. બહુમાન આવે તો પોતે આદરી શકે ને, નહીતર આદરી ક્યાં થઈ શકે. જ્ઞાન દશામાં રાગ હોવા છતાં પણ રાગ રસ નથી, તેવું જ્ઞાનીનો અંતરંગ છે. અંતરદ્રષ્ટિએ તે ઓળખવા લાયક છે. ઓળખીને બહુમાનને યોગ્ય છે, ભક્તિને યોગ્ય છે. અને જે વિધિએ તેમણે આત્મકલ્યાણ સાધ્યું, અનંત ભવ ભ્રમણનો છેદ કર્યો, તેવું કાર્ય કરવાની પ્રેરણા થાય. એ પ્રકારે અહીંયા આશય તારવો જોઈએ.